અમદાવાદના પ્રતિષ્ઠિત કલાકાર પરિવારમાં 1986માં જન્મેલા પેલવા નાયક ખૂબ નાની વયથી સહજપણે શાસ્ત્રીય સંગીત તરફ વળ્યા હતા. એમના પિતા તે જાણીતા ફિલ્મ નિર્દેશક નિર્માતા પરેશ નાયક અને એમના માતા તે નૃત્યાંગના વિભા નાયક. પેલવા નાયક ડાગરબાની ધ્રુપદ ગાયન દ્વારા સ્વની ખોજમાં રત છે. પોતાની ગાયકીમાં ઘરાણાની શુદ્ધ રજૂઆતના આગ્રહી પેલવાએ ધ્રુપદ ગાયનના મોભ સમા ઉસ્તાદ ફરીદુદ્દીન ડાગર સાહેબ પાસે તાલીમ લીધી અને ઉસ્તાદની ચીરવિદાય પછી મુંબઈ ખાતે સંગીત સાધનામાં તેઓ મગ્ન જીવન જીવે છે અને બેંગ્લોર તેમજ અમદાવાદ ખાતે સંગીતની તાલીમ પણ આપે છે. છેલ્લા 15 વર્ષમાં પેરિસ, લંડન, મોરોક્કો સહિત દેશોમાં અને ભારતમાં અનેક કાર્યક્રમો રજૂ કરી ચૂકેલા પેલવાએ ધ્રુપદ ગુરુકુળમાં સંગીતની તાલીમ પરંપરાગત ગુરુશિષ્ય પદ્ધતિથી મેળવી હતી. આલાપચારી, મિંડ અને શ્રુતિભેદ તેમજ રાગની શુદ્ધિ એમના ભાવપૂર્ણ ગાયનની વિશેષતાઓ છે. એમની સાથેનો આ સંવાદ પ્રસિદ્ધિ અને ધંધાદારી વૃત્તિથી દૂર કલા સાધના દ્વારા સ્વ સુધી પહોંચવાની યાત્રા કરી રહેલા એક સંવેદનશીલ, નિષ્ઠાવાન અને માનવતાવાદી વિશ્વનાગરિકનો પરિચય કરાવનાર બની રહેશે. પેલવા સુર સંવાદમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું, આદરપૂર્વક આવકારું છું. નમસ્તે, કેમ છો?
થેન્ક યુ. નમસ્તે આરાધનાબેન, સારું. અને તમે મારો સંપર્ક કર્યો એ માટે પણ આભાર માનું છું.
પેલવા, તમારા જન્મ વિશે સૌ પહેલા વાત કરીએ. કલાકાર પરિવારમાં તમારો જન્મ થયો, માતા પિતા કલાકારો તો છે, પણ તમે એ કલાનો માર્ગ ન અપનાવતા તમે શાસ્ત્રીય સંગીત તરફ વળ્યા. તમે ક્યાંક એવું પણ કહ્યું છે કે તમે સંગીતને પસંદ નથી કર્યું, સંગીતે તમને પસંદ કરી લીધા. સંગીત તરફના તમારા પ્રથમ આકર્ષણની વાત કરો, એ તરફ કઈ રીતે વળાયું?
મને લાગે છે કે દરેક વ્યક્તિ જીવનના વિવિધ તબક્કે પોતાના મૂળ સ્વભાવ, એનો મૂળ સ્વભાવ, વાતાવરણ, આંતરિક મોટિવ કે અમુક હદે કાર્મિક પરિબળોને કોન્શિયસલી કે અનકોન્શિયસલી એનો સભાનપણે કે સબકોન્શિયસલી અનુસરે છે. તો નાની ઉંમરે ઓફકોર્સ આસપાસનું વાતાવરણ ખૂબ મોટો ભાગ ભજવે છે ઇન ટર્મ્સ ઓફ એક્સપોઝર. તો સંગીત કળા ગાવું એ પ્રવૃત્તિઓમાં મને પહેલેથી ઊંડાણમાં રસ હતો. બીજું એ કે ઘરના વાતાવરણમાં આઈ નેવર સો માય પેરેન્ટ્સ મીટિંગ સિચ્યુએશન બિટવીન ધ વેરિયસ જોનરાઝ ઓફ આર્ટ, કે ભાઈ આ ચિત્રકળા અને આ નૃત્ય અને આ બે અલગ છે, માટી કામ હોય અને ફોટોગ્રાફી એ અલગ છે. અને સામાન્ય રીતે બાળકો પાસે એવો આગ્રહ રાખવામાં આવે છે કે આમાંથી કંઈક પસંદ કરો. તો જયારે મેં સભાનપણે ધ્રુપદ ગીતું ગાવું પસંદ કર્યું ત્યારે મારા માટે તો ક્યારે એક કળા, એક આર્ટના એક લાર્જર બોડીના રૂપે જ સમજીને મેં પસંદ કરી, નહીં કે યુ ડન સેપરેટ બી અધર ફોર્મ. તો મીડિયમ એક છે, વાહન ધ્રુપદ સંગીત છે, પણ માર્ગ કળાનો રહે છે અને મારા માટે બધી કળાનો મૂળ હેતુ છે એક. તો ધ એક્ટ ઓફ સિંગિંગ ઇન વેરી નેચરલી ટુ મી. તો હું એમ કહીશ કે ધ્રુપદ ફોર્મ ઇઝ અ રીડિસ્કવરી, યુ નો, રાધર દેન અ ચોઇસ.
એક કલાકાર બનવા માટે તમે કહો કે કળાઓનો માધ્યમ જુદા જુદા હોય છે પણ એનું અંતિમ લક્ષ્ય એક જ હોય છે. તો એક કલાકાર બનવા માટે, કોઈ પણ કલાકાર હોય, પછી કોઈ પણ કળાનું માધ્યમ જુદું જુદું હોય, પણ કલાકાર બનવા માટેના તત્વો કયા છે? મહેનત તો છે જ, એ ઉપરાંત વાતાવરણ, ક્યાંક નસીબ પણ કામ કરતું હોય છે અને તમે કહ્યું એમ પારિવારિક પરિબળો પણ કદાચ કામ કરતા હોય, વારસો હોય. તમે આ બધા તત્વોમાંથી કયા તત્વોને અગ્રક્રમે મૂકો છો અને કેમ?
હા, ઘણા હું માનું છું કે પરિબળો ભાગ ભજવે છે. જેમ તમે કહ્યું, વાતાવરણ જરૂરથી એક મોટું પરિબળ છે અને સાથે મેં જેમ પહેલા વાત કરી કે દરેક વ્યક્તિ પોતાની એક યુનિક જર્ની તરફ જાણે અજાણે ચાલવાની મથામણમાં શરૂઆતથી હોય છે. તો મારા ખ્યાલથી કલાકાર તરીકેના બંધારણ માટે મહત્વનું તત્વ મને એમ લાગે છે કે સંવેદનશીલતા, મહેનત, લગન, ખંત એ બધા તો સહજતાથી ઉમેરાય છે. જો વ્યક્તિને કલાના વિષયે ઊંડાણથી પ્રેમ હોય, જોડાણ હોય, પણ સંવેદનશીલ કલાકાર ઘણે અંશે એક સ્વસ્થ શ્રેષ્ઠ અને સાચો કલાકાર મારા મતે કહી શકાય. અને નસીબની તમે જે વાત કરી, તો નસીબની વાત કરીએ તો એક તો સારા સાચા ગુરુ પ્રાપ્ત થવા, એ નસીબ થી જ ચોક્કસ સમર્થન કલાકારને સદનસીબે મળે. એ ઉપરાંત વર્ક ઓપોર્ચ્યુનિટી માટે અમુક અંશે નસીબ ભાગ જરૂર છે, પણ આઈ થિંક અલ્ટિમેટલી આત્મબળ, કલા પ્રત્યે શુદ્ધ પ્રેમ અને અંતે એક સંતોષની ભાવના, આ પરિબળોની કલાકારને જરૂર નસીબની સરખામણીમાં મને લાગે છે વધુ હોય એમ મારો વિચાર છે. અને રહી વાત વારસાની, તો જેમ આપણે આગળ વાત કરી કે નાજુક ઉંમરે વાતાવરણ, કૌટુંબિક આબોહવા જરૂરથી કલાકારના ઘડતરમાં પાયારૂપ બને છે, પણ મને લાગે છે જેમ મૂડી વારસામાં મળે તેમ વિદ્યા વારસામાં મળે તો ખરી, પણ તેને પાત્ર બનવાની જે પ્રોસેસ છે એ તો એ વ્યક્તિની પોતાની ઉપજ છે. યુનો, જમીન તો મળે વારસામાં, પણ પછી ખેતર ખેડવું, વાવવું, લણવું તો જાતે જ રહ્યું ને. તો મારા આ વિશેના આ વિચારો છે, પણ સંવેદનશીલતા આઈ થિંક હું એને મુખ્ય ટોચમાં ગણી શકું પરિબળોમાં.
તમે શુદ્ધ કલા પ્રત્યે, એટલે કે કલા પ્રત્યેનો શુદ્ધ પ્રેમ એની વાત કરી, સમર્પણની વાત કરી. આજની યુવા પેઢીમાં આ તત્વો ભાગ્યે જ જોવા મળે છે કે બહુ ઓછા પ્રમાણમાં, બહુ ઓછી સંખ્યામાં, નાની સંખ્યામાં યુવકો કે યુવતીઓમાં આ પરિબળો જોવા મળે છે. એનું કારણ તમને શું લાગે છે? એક તો મારી વાત આ સાચી છે, મારું આ વિધાન તમને સાચું લાગે છે, અને જો સાચું હોય તો એનું કારણ?
હા, ચોક્કસ ચોક્કસ છે. મને લાગે છે અત્યારે સામાજિક રીતે પણ આપણે એક સમાજ તરીકે ઘણી ઉથલપુથલથી એનો પ્રસાર થઈ રહ્યા છીએ, એક યુવાન કલાકાર તરીકે પણ મને લાગે છે, અને ઇવન જનરલી એઝ અ સિટીઝન ઓફ ધ વર્લ્ડ. તો એ ઉથલપાથલની અસર સૌથી વધારે યુવાનો ઉપર આપણને દેખાય. એક આઈડેન્ટિટીના પ્રશ્નો કે યુનો સમાજને અને પોતાની જાતને અને એ બે વચ્ચેના સંબંધને સમજવાની જે મથામણ છે, એ મથામણ આઈ થિંક બીજી ઘણી બધી પાછળની પેઢીઓએ આપી નથી અનુભવી. તો એ રીતે હું એક જાતનો સિમ્પથી અનુભવી શકું કે અત્યારે યુવા પેઢીઓ આ માર્ગ ઉપર એટલી બધી ચોખ્ખાઈથી કે ક્લેરિટીથી ના ઉતરી શકે, પણ ધેન દેર આર એક્સેપ્શન ઓલસો. એવા ઘણા બધા યંગ વ્યક્તિઓ છે કે જે એક્સ્ટ્રોર્ડનરી ક્લેરિટી અને એક્સ્ટ્રોર્ડનરી ઇન્ટરેસ્ટ પણ દાખલે છે. એ લોકો પોતાની રીતે એક્સપ્રેસ કે ભાઈ શું નવું છે કલ્ચરલી, કળામાં કે બીજી કોઈ પણ વિધામાં. તો આઈ થિંક વી આર ગોઈંગ થ્રુ અ ફ્લક્સ ઇન અ વે. એટલે ઘણું બધું, ઘણી બધી પોસિબિલિટીઝ પણ છે, ઘણી બધી નિરાશાજનક પરિસ્થિતિ પણ છે યુવાનોમાં જોવા મળે છે.
તમારા શાળા જીવન વિશે મારે જાણવું છે. કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશન સ્કૂલમાં તમે ભણ્યા, એક સામાન્ય શિક્ષણ આપતી સંસ્થા નથી, એક વિશેષ પ્રકારની શાળા છે. એ ત્યાં સ્કૂલમાંથી તમને જે કાંઈ મળ્યું એ તમારું જીવન ઘડતર કરવામાં અને કળા સાધક તરીકેના તમારા ઘડતરમાં જે શિક્ષણ મળ્યું એણે કેટલી હદે ભૂમિકા ભજવી એવું તમને લાગે છે?
હા, ચોક્કસ. નિશાળ જીવન પૂરી રીતે હું વાત કરું તો અમદાવાદમાં મારો જન્મ અને ઉછેર, અને શરૂઆતના પાયાના 10-12 વર્ષ મારી નિશાળ અમદાવાદની શાખા મંદિર, એ પછી હાઈસ્કૂલના અભ્યાસ માટે કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશન ઇન્ડિયાની સદાલી સ્કૂલ બેંગ્લોરમાં ફાઇન આર્ટ અને હ્યુમેનિટીઝમાં અભ્યાસ કર્યો. તો શરૂઆતમાં અમદાવાદમાં ઘરના કલા સમૃદ્ધ વાતાવરણ ઉપરાંત ગીત સંગીત અને માતૃભાષાના જે મૂળિયા પેદા થયા એ શારદા મંદિર બાળ મંદિરમાં વિક્યા, અને 9-10 વર્ષે નિશાથી હિન્દુસ્તાની ખ્યાલની પ્રાથમિક તાલીમ શરૂ કરી. તો બાય ધ ટાઈમ અમદાવાદ છોડીને દક્ષિણમાં વેલી સ્કૂલ જવાનું થયું કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશનની શાળામાં, ત્યાં સુધીમાં આઈ હેડ અ ફેલિંગ ફ્રોમ ફાઉન્ડેશન ઇન ટુ યુ નો ફર્ધરિંગ માય લર્નિંગ ઇન ટુ આર્ટ એન્ડ હ્યુમેનિટીઝ. પણ એની હું વેલી સ્કૂલમાં વિતાવેલો સમય જરૂરથી એક બહુ મહત્વના પરિવર્તન રૂપે કહેવાય. ત્યાંની જંગલ, જમીન, પ્રાણીઓ અને પ્રકૃતિની વચ્ચે રહી શીખવાથી, અને ઓફકોર્સ વિશાળની શિક્ષણ પદ્ધતિ અને કલ્ચર, દેટ રીલી ટ્રાન્સફોર્મ માય પર્સપેક્ટિવ ઓન લર્નિંગ એન્ડ લિવિંગ. અને જીદુ કૃષ્ણમૂર્તિની જે વિચારધારા છે શિક્ષણ પ્રત્યે એમની જે ફિલોસોફી એ બહુ પ્રભાવિત થઈ મારા માટે, મારા પર્સનલ જર્ની માટે પાછળથી.
કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશન એ વેલી સ્કૂલનું વાતાવરણ, એનું થોડુંક વર્ણન કરશો? એની ટીચિંગ ફિલોસોફી, લર્નિંગ મેથડ, એની થોડીક વાત કરશો?
જે બહુ જ અદભુત સુંદર જંગલ જમીન છે, લેન્ડસ્કેપ છે. અને આઈ થિંક મને લાગે છે કે આજે શાળામાં શાળાની જે જગ્યા છે એને પસંદ કરી અને એમાં પ્રાકૃતિક મહત્વ એનું કેટલું બધું શિક્ષણમાં છે એની કોન્શિયસ રીતે ઘડેલી આ સંસ્થાઓ છે કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશનની. અને બીજું કૃષ્ણમૂર્તિ અને એમના જે સહભાગી જે વિચારધારા વાળા શિક્ષકો અને વિચારકો હતા એમનું આ કોન્શિયસ લીડર છે આ શાળાઓ કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશનની. તો આઈ થિંક સૌથી પહેલું એનું જો ફીચર કહો તો એ એક અદભુત લેન્ડસ્કેપ અને બહુ વેરી ગ્રીન ફર્ટાઇલ લેન્ડ, એ સૌથી મોટું શિક્ષક હતું બાળક માટે, યુવાન સ્ટુડન્ટ માટે. અને શિક્ષકો નું જે પોતાનું સ્થાન ત્યાં પદ્ધતિ એ બહુ જૂની, ઘણું બધું સેલ્ફ સ્ટડી ઓરિયન્ટેડ હતું. જાતે અભ્યાસ કરો, જાતે ઓબ્ઝર્વ કરો, આસ્ક ક્વેશ્ચન, આસ્કિંગ ક્વેશ્ચન ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ. અને સાથે સાથે સેલ્ફ ઇન્ક્વાયરી, બીંગ ક્વાયટ, આર્ટ અને કલાનો જે રોજબરોજનો જે આપણો સંબંધ છે એને વિકસવાની ઘણી સ્પેસ આ સંસ્થામાં મળેલી છે. અને આઈ વોઝ વેરી ફોર્ચ્યુનેટ, ઇનફેક્ટ અમદાવાદથી ત્યાં જવાનું થયું કારણ કે એ વખતે અનફોર્ચ્યુનેટલી અમદાવાદમાં આર્ટ હ્યુમેનિટીઝની કોઈ એવી સંસ્થા તૈયાર હતી નહીં.
હવે વાત કરીએ સંગીતની તમારી તાલીમની. ગુરુકુળમાં, દ્રુપદ ગુરુકુળમાં આપે શરૂઆતમાં તમે તાલીમ શરૂ કરી. ગુરુકુળનું વાતાવરણ કેવું હતું, ત્યાંની તાલીમ પદ્ધતિ કેવી હતી અને ગુરુ સાથેના કેટલાક એમની સાથેના સંબંધના સંસ્મરણો પણ હશે?
હા, ગુરુકુળ એકદમ સામાન્ય શિક્ષણ મેળવવાની અને શીખવાની નેચરલ, જેમાં કોઈ કોઈ પણ કંટ્રોલ ના હોય એના ગુરુ ન હોય, પણ ત્યાં વિદ્યા અને કલા એના પ્રમુખ બળો હોય અને એના સેન્સ અને પોતાનું બધું જે વે ઓફ લાઈફ છે એ બધું એની આસપાસ એની પરિસરીમાં અસર વિદ્યાની પરિસરી. તો એ સિસ્ટમ ને હું ગુરુકુલ કહીશ. અને એ તમારા ગુરુના ઘરે એટલે વિદ્યા સિવાયના પણ જે બીજા એસેન્શિયલ પરિબળો છે, વાતચીત છે, ભાષા છે, કલ્ચર છે અને બીજા શિષ્યો અને ગુરુ સાથેનો જે સંબંધ તમારો એ પણ એક પરિબળ છે. એટલે આઈ થિંક ગુરુકુલમાં વિદ્યા મેળવવા કરતા વિદ્યા મેળવવા માટેનો પાત્ર કેવી રીતે ઘડવું એ પાત્ર ઘડાયું અને એ પાત્ર ઘડવાની એક સિસ્ટમ આ ગુરુકુલની જગ્યામાં. ગુરુકુલને હું એકદમ સામાન્ય સિમ્પલ ટર્મમાં કહું તો સમજું તો એ ઇટ્સ લાઈક તમારા ગૃહસ્થાનમાં રહી અને વિદ્યાને પાત્ર બની. તો આઈ થિંક એક બહુ જ ઓર્ગેનિક, બહુ જ નેચરલ સિસ્ટમ છે શીખવાની, શીખવવાની, જેમાં વિદ્યાને શીખવા કરતા વિદ્યાને રિસીવ કરવી અને વિદ્યાને રિસીવ કરવાનું જે પાત્ર તૈયાર કરવાની જે આખી પ્રક્રિયા છે એ ગુરુકુલમાં થાય છે. અને એ હું એ રીતે હું શીખી શકી ગુરુકુલમાં કે જેમાં વિદ્યા અને કળા એ સેન્ટરમાં છે અને એની પેરિફરીમાં એની આસપાસ જીવનની જે બીજી બધી એસેન્શિયલ લર્નિંગ છે, બીજી બધી એસેન્શિયલ શીખવાના પરિબળો છે એ બધા એની આસપાસ ફરે છે. સાથે સાથે ગુરુ ની વિચારધારા, આ જે વિધા છે ધ્રુપદ એની વિચારધારા, કલ્ચર એ બધું બહુ જ નેચરલી ઇન્વાઇટ થઈ શકે. વાતચીત છે, બેસવા ઉઠવાનું, ભાષા, બીજા બધા જે કાર્યો છે જીવનમાં દિવસ દરમિયાનના એ બધા કરવાના તરીકા, એ બધા થકી આ વિદ્યા ઇન્વાઇટ થઈ શકે અને એનું પાત્ર ઘડાય. તો એને હું ગુરુકુલ કહીશ, અને એ એ એ સિસ્ટમ મને ગુરુકુલમાં જોવા મળી. અને પુસ્તક સાથેમાં તો ઘણી ઘણી બધી મેમરીઝ છે, અને બહુ જ રિચ અને જનરસ વ્યક્તિ સ્વભાવે હતા. વોટ ઇઝ ગિવન મી, જીવનભર એના ઉપર કામ થઈ શકે એટલા બીજ પુસ્તકે વાર્યા છે એમ હું કહી શકું. ઇટ ઇઝ વેરી ફ્લેક્સિબલ સિસ્ટમ ઓફ લિવિંગ, અને એ બધું જ જેમાં રસોઈ છે કે બાગકામ છે કે ઇવન ટ્રાવેલિંગ જે અમે સાથે કરતા હતા, તો એક રસનો અનુભવ, અને એ જ રીતે જે સંબંધો અને એના એના જે તાણાવાળા હતા ગુરુકુલમાં એકબીજા સાથેના, ઉત્સાહ સાથેના, એમાં એક રસ, અને એમાં એક સેન્સલ ભાવ, સૂર્યની જેમ આ સંગીત અને એની શૈલી જે છે એને એવરીવન ઇઝ એક્સપ્લોરિંગ ધેમ ટુગેધર, એવી ઉર્જા એક સતત મને હંમેશા યાદ રહે.
આપણા શાસ્ત્રીય સંગીતને અધ્યાત્મ સાથે ગાઢ સંબંધ છે. સંગીત સાધના દરમિયાન તમારી અંગત અનુભૂતિઓની થોડીક વાત કરી શકશો?
શાસ્ત્રીય સંગીતનો અધ્યાત્મ સાથે જરૂર ગાઢ સંબંધ છે એ ખરું, પણ એમ જોતા તો હું એમ વિચારું કે મોચીકામ કે ખેતી કે વીવિંગ, યુ નો, એ પણ આધ્યાત્મિક કેમ ના કહેવાય? આ પ્રશ્ન મને હંમેશા થાય, કારણ કે આપણે સતત એમ કહીએ કે શાસ્ત્રીય જે વિધાઓ છે એ કેટલી બધી સ્પિરિચ્યુઅલ છે, અધ્યાત્મ સાથે કેટલો ગાઢ સંબંધ છે. તો મારા વિચારે કોઈ વિષય વસ્તુનો આધ્યાત્મ સાથે સંબંધ, આઈ થિંક એના પાત્ર વ્યક્તિ જે છે, એનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે વ્યક્તિ એને પ્રેક્ટિસ કરે છે, એના ઇન્ટેન્શન પર વધારે આધાર રાખે છે. તો સંગીતકાર છે તો તેના સ્વભાવ, એ સંગીતકારના સ્વભાવ અને એના ભાવ પક્ષમાં એ આધ્યાત્મનો ભાવ થતો થાય એમ હું માનું છું. કલા જગતમાં આજે અમુક સંગીતને, યુ નો, અધ્યાત્મના ઢાંચામાં બાંધી દઈને પ્રચાર કરાય છે, અમુક સંગીતને કોઈ એક ધાર્મિક પોતન કોટ, યુ નો, ધાર્મિક વિચારધારા સાથે જોડીને ઓળખ કરવાની કોશિશ થતી જોવા મળે છે. તો હું એમ કેવું ટાળું છું કે શાસ્ત્રીય સંગીત કે ધ્રુપદ શૈલીનું સંગીત આધ્યાત્મિક સંગીત છે, પણ એમ કેવું વધુ યોગ્ય છે કે હા, શાસ્ત્રીય સંગીતમાં એવા એસેન્શિયલ પરિબળો છે જે થકી આત્મા, આધ્યાત્મ કે સિક્રેટ જેને કહીએ, તે અનુભવવા, સમજવા કે તેની પ્રતિતિ કરવાનું એક પાત્ર તૈયાર થઈ શકે.
ધ્રુપદ ગાયન વિશે વાત કરીએ સવિશેષપણે, તો ધ્રુપદ એ આપણા શાસ્ત્રીય સંગીતનો કદાચ થોડોક ઓછો લોકભોગ્ય ગાયન પ્રકાર છે, તેની સાથે પ્રાચીનતમ ગાયન પ્રકાર પણ છે, અને એની લોકભોગ્યતા ઓછી હોવાને કારણે એની સાધના કરવા માટે થોડું મનોબળ વધુ મક્કમ જોઈએ, કારણ કે એમાં ખ્યાતિની ઝંખનાનો અભાવ છે. તમે જે સાધના કરી રહ્યા છો એની પાછળનું ચાલક બળ શું છે? વોટ ડ્રાઈવ્સ યુ?
પ્રશ્ન થોડો અટપટ છે પણ મને ગમે છે. તો પણ હું તો એટલું જ કહી શકું કે આઈ થિંક ધીસ મ્યુઝિક ઇટ સેલ્ફ ડ્રાઈવ મી ટુ પર્સ્યુ ઇટ, યુ નો. અને ડ્રાઈવ કરતા પણ વધારે મારા માટે ઇટ્સ મોર લાઈક બીંગ એટ હોમ વિથ સમથિંગ, યુ નો. તો આ શૈલીમાં અભિવ્યક્તિ માટેનો જે અવકાશ મને જડે છે ધ્રુપદમાં, એના વ્યાકરણમાં કે આલાપના તરીકામાં જે શિસ્ત છે, એ શિસ્તમાં એક ગજબની આઝાદીનો અનુભવ થાય છે. અને મારા માટે આ સ્વતંત્રતા બહુ જ અમૂલ્ય છે. અને આ સંગીત મારા માટે એક એનો એક એલિમેન્ટ સમાન છે, જેમ કે પાણી અને એનો એવો એક સ્ત્રોત કે જેમાં ઝંપલાવતા તેના ઊંડાણની કોઈ સીમા ના હોય. સો ઇટ્સ એન એન્ડલેસ એક્સપ્લોરેશન, આઈ થિંક ધેટ્સ વોટ ડ્રાઈવ મી ટુ પર્સ્યુ ઇટ. બીજું એ કે આ શૈલીમાં મને અવકાશ મળે છે કે કોઈ એક વિચાર રાગ સ્વરૂપના રૂપમાં કે કોઈ વિષય વસ્તુને તમે સતત રિફાઈન કરી શકો, તેના એક્સપ્રેશનને સતત બધી દિશાઓથી જોઈ, વર્ણવી, વિકસાવી શકો અને છેવટે સિમ્પ્લિફાય કરો. અને એ જે અંતની સિમ્પ્લિસિટીના સ્વરૂપમાં જે વિસ્તાર અને જે રિચનેસ છે, આઈ થિંક એ અદભુત. તો હું કહીશ કે આ બધા પરિબળો છે જે વોટ યુ કેન સે ધેટ ડ્રાઈવ મી ટુ પર્સ્યુ દ્રુપદ્યનો.
દ્રુપદ ઉપરાંત આપણે જાણીએ છીએ તેમ આપણી શાસ્ત્રીય સંગીતમાં અનેક ગાયન પ્રકારો છે, ખયાલ, ઠુમરી વગેરે. તમને એ ગાયન પ્રકારો તરફ ક્યારે આકર્ષણ ન થયું?
આઈ થિંક લાઈક મેં પહેલા તમને કહ્યું ને કે ચોઈસ જેવી વસ્તુ મને આમાં ના લાગી, કારણ કે મારા માટે એક આખું અખંડિત એક માળખું હતું. ખયાલ કહો કે ધ્રુપદ કહો કે નૃત્ય કહો કે માટીકામ કહો કે યુ નો ઓલ ધી જોનર્સ ઓફ આર્ટ ચરમાત્મા. તો મેં જયારે એને પસંદ કર્યું ત્યારે એક એક એલિમેન્ટ તરીકે કે ભાઈ આમાં મને આ બધું જ દેખાયું, અને મારા સ્વભાવ અને મારી જર્ની જે એની જે શરૂઆત હતી એમાં મને એક માર્ગ આમાં મળ્યો કે આઈ થિંક આઈ કેન વોક ઓન ધીસ એન્ડ ગો લોંગ વે. એમાં મને એટલું બધું કોઈ પ્રી મેડિટેટેડ વિચાર કરવો નહોતો પડ્યો કે ભાઈ ધ્રુપદ જ કરવું છે. અને આઈ થિંક ધ્રુપદ કેમ માય વે ઓલસો, યુ નો ઉસ્તાદ કેમ માય વે, ધ્રુપદ કેમ માય વે. મારું જે બાળપણનું એક્સપોઝર એ રીતનું ઘડાયું કે એમાં મને આ એલિમેન્ટ વધારે એટ હોમ એની ફેમિલિયારિટી વધારે બની. અને અત્યારે પણ મારા માટે પેઇન્ટિંગ છે કે ખ્યાલ છે કે ઇવન ભક્તિ સંગીતના અમુક રેકોર્ડ હોય કે અમુક ઇન્ફ્લુઅન્સીસ છે એ બધી જ આવે મારા વિચારમાં, ધ્રુપદના વિચારમાં કે મારા ધ્રુપદના પરફોર્મન્સમાં. કે એટલે આઈ ડોન્ટ થિંક આઈ વુડ સેપરેટ એનીથિંગ. પણ હા, એક એક ભાષા તમે જેમ ચૂઝ કરો વિચારવાની કે બોલવાની, એ રીતે ધ્રુપદ એક એક ભાષાનું માધ્યમ કહેવાય કે તમે કેવી રીતે અભિવ્યક્ત કરો તમારી ક્રિએટિવિટી કે તમારા વિચાર કલાની કલાના તરફ. તો એ ધ્રુપદ એક એક રીતે એક વાહન છે મારા માટે.
મિત્રો, ધ્રુપદ ગાયકી એ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનો એક શિષ્ટ અને પ્રાચીનતમ ગાયન પ્રકાર છે. ખયાલ, ઠુમરી, ટપ્પા જેવા અન્ય ગાયન પ્રકારો કરતાં ધ્રુપદ ગાયન થોડુંક ઓછું પ્રચલિત ભલે હોય, એક અત્યંત ભાવપૂર્ણ ગાયકી છે અને ખૂબ શિસ્તબદ્ધ તાલીમ અને રિયાઝ માંગી લે છે. આ ગાયકીની વિશેષતાઓ અને એની તાલીમ વિશે પેલવા નાયક સાથે ફરી સંવાદ કરીશું આપણે આવતા રવિવારે.